તારીખ 2/7/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 396 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 311
અને પોતામાં જ પોતાનું બધું જોયેલું છે. પોતાનું બધું પોતામાં છે, જ્ઞાન પોતાનું પોતામાં છે, સુખ પોતાનું પોતામાં છે, શાંતિ પોતાની પોતામાં છે, આનંદ પોતાનો પોતામાં છે, બધું પોતામાં જ ભરેલું છે. અને એને કઈ જોઈએ છે એવો જે પરપદાર્થ છે એ તો મળી શકવા યોગ્ય નથી. દ્રવથી કોઈ દ્રવ્ય મળતું નથી, પ્રાપ્ત થતું નથી. અને પોતાના જ્ઞાન શાંતિ આનંદ વગેરે પોતાથી બહાર ક્યાંય છે નહીં. પોતાને કોઈ જ્ઞાન કે સુખ આપે એ વસ્તુના સ્વરૂપમાં નથી. તેથી રાજમલજીએ સમય સારનું માંગલિક જે શ્લોકમાં છે એને ટીકા કરતા લખ્યું છે કે આત્માનું જ્ઞાન અને આત્માનું સુખ આત્મામાં છે. છ દ્રવ્યને જાણતા આત્માને જ્ઞાની નથી અને આત્માને પ્રયોજન તો જ્ઞાન કરતા સુખનું વધારે છે. પણ જ્ઞાન જ્યાં સુધી અધૂરું હોય ત્યાં સુધી કુતૂહલ રહે છે જીવને. કેમ કે સર્વને જાણવાનો એવો જે સ્વભાવ છે, સ્વભાવ ઉપરનો જે પ્રતિબંધ છે, આવરણ છે, એને લઈને દુઃખ થાય છે, આકુલતા થાય છે. દુઃખ નામ આકુલતા થાય છે. બીજું કાંઈ જણાતું નથી, બધું જાણવું છે અને અલ્પ જાણે ત્યારે આકુલતાથી આ જ્ઞાન રહેતું નથી. ત્યાં એમ કીધું છે કે એ પોતાના આત્માને જાણતા જ્ઞાન છે અને સુખ છે. પોતાને નિરાકુર સુખનો અનુભવ પોતાને જાણતા થાય છે અને સ્વસંવેદન જ્ઞાન પણ પોતાને જાણતા થાય છે. પોતાના બધું પ્રેરણું છે, બધું કહેતા સુખ આવી ગયું એટલે બધું આવી ગયું. જીવને સુખ મળે પછી કાંઈ એને જોઈતું નથી. પછી શેનાથી સુખ મળે? આ એક જગતમાં સમસ્યા થઈ પડી છે. તેથી વિભિન્ન સાધનોમાં સુખ હોવાનું ભ્રાંતિ થાય છે અને એ સુખ મેળવવાની પણ ભ્રાંતિગત રીતે ઉપાય થાય છે, પ્રયત્ન થાય છે. પણ ખરેખર અનંત નિરાકુર સુખ પોતામાં ભરેલું છે. એટલે એમ કહ્યું કે પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. આખા વિશ્વનો જ્ઞાતા દ્રષ્ટા છે, એ ઉપરાંત અનંત શક્તિઓનો એ ધારણ કરનાર છે. અનંત શક્તિઓ પોતે ધારી રાખીને સંગ્રહીને બેઠેલો પદાર્થ છે. એટલી શક્તિઓ છે કે જે શક્તિઓ ને જોનાર જ્ઞાન તે શક્તિઓને જોતા થંભી જાય, સ્થિર થઈ જાય, ખોડાઈ જાય એ જ્ઞાન એમાં ને એમાં, એવો શક્તિઓનો સંગ્રહ આત્મામાં રહેલો છે. એ અનંત શક્તિઓનો ધરનાર છે. શક્તિનું જ્ઞાન એટલા માટે કરાવે છે કે જીવ પોતાને નમાલો દીન પામર માનીને દીનતા કરે છે, લઘુતા કરે છે, અથવા રાગાદી પરિણામ થાય છે એની દીનતા છે અને એ પોતાનું સુખ શાંતિ કોઈ બીજા પદાર્થ પાસે યાચે છે, યાચક થઈને ફરે છે, વિક્ષિપ્ત થઈને ફરે છે, ભિખારી થાય છે, એને મટાડી દેવું છે. એની શક્તિઓની ઓળખાણ કરાવીને એમ કહેવું છે કે તારા વિશે પરમ ઐશ્વર્ય ભરેલું છે, સદાને માટે ભરેલું છે. એકવાર ઓળખીને એનો અનુભવ કર, બસ તને તારી કાંઈ યાચક વૃત્તિ ઉત્પન્ન થશે નહીં. એટલા માટે જે મુનિપદમાં આવે છે એને જગતના પુણ્યશાળીમાં પુણ્યશાળી હોય છે એના પ્રત્યે એને કોઈ દિનવૃત્તિ આવતી નથી. ખરેખર તો જેની પાસે દૈવી વૈભવ છે, દૈવી મનુષ્યને યોગ્ય નહીં પણ દૈવી વૈભવ છે એવા ઇન્દ્રો પણ જેને આવીને વંદન નમસ્કાર કરે છે, ચક્રવર્તીઓ પણ જેને વંદે છે, એને કઈ દીનતા કરવાનો પ્રશ્ન હોય શકે નહીં. એટલા માટે આહારની વૃત્તિ માટે ગામમાં આવે તો પણ દીનતાથી આહાર વધી લેતા, અને મુનિરાજને આહાર તે આહાર દાન કહેવામાં આવે છે. મુનિરાજનો આહાર તે આહાર દાન કહેવામાં આવે છે અને તે નવધા ભક્તિથી આપવામાં આવે છે. પદ્ધતિ ફેર છે, ગમે ત્યાં જઈને માગે કે આનો આહાર આપો એવો પ્રકાર મુનિરાજનો હતો. કેમ કે તો ઉચ્ચ પદમાં છે ને, ગુરુપદમાં છે, ગુરુપદ યાચના કરે એ વ્યવહાર યોગ્ય નથી. પછી એમની અંદરથી એવી રીતે ઘટાડે છે, પોતાની નમ્રતા માટે યાચના કરવી જરૂરી છે. પણ એ તો હોય તો પોતે અભિમાનમાં આવતા જ નથી, પછી એની નમ્રતાનો પ્રશ્ન રહેતો નથી, એને અભિમાન ઉત્પન્ન થતું નથી. આઠે પ્રકારના મદ તો સમ્યક દર્શન થયું ત્યારે તળ્યા છે, અથાગુસ્થાને ગયા છે, અને આ તો ચારિત્રમાં આવેલા છે. સર્વસ્થિરતા અભિપ્રાય તો ચોથા ગુણસ્થાને ગયો અને સર્વસ્થિરતાની અંદર નિર્મળ થયા છે, એમને તો એ પ્રશ્ન નથી. એથી એમને આહારની વૃત્તિ આવે છે તો પણ યાચના વૃત્તિએ આહાર લેવાનો એમની પ્રવૃત્તિ એમને થતી નથી. એ પ્રકાર વ્યવહારની દ્રષ્ટિએ બહુ સ્પષ્ટ છે. ત્યાં કાર્તિકેયનો પરીક્ષામાં એ વાત લીધી છે, ત્યાં તો સમ્યક દ્રષ્ટિ હોય, પંચમ ગુણ સ્થાન વૃત્તિ હોય તો પણ એને આહાર દેવાનો આહારદાનનો પ્રસંગ હોય તો ભક્તિપૂર્વક આહારદાન છે, ત્યાં પણ નવધા ભક્તિ સ્થાપી છે. કાર્તિકેયનો પરીક્ષા એ વિશે અણુવ્રતના પ્રકરણમાં સ્થાપ, અણુવ્રતનું પ્રકરણ ચાલ્યું છે, ત્યાં એ વાત ચાલ્યું છે. બહુ જૂનો ગ્રંથ છે. કાર્તિકે સ્વામી પણ કુનકુન સ્વામી પહેલા સંબંધ 2000 પહેલા કાર્તિક સ્વામી થઈ ગયા છે પરંપરા. ભગવાન મહાવીર સ્વામી પછી લગભગ 400 વર્ષ થયેલા છે, બહુ સમર્થ આચાર્ય છે. સમય દ્રષ્ટિ મહિમા કરતા એમ તો ભલે અવિનતી છે, બાય ત્યાગ નથી, તો પણ તે વંદન યોગ્ય છે, પૂજન યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. બધા બહુ વાપર્યા છે, 326 ગાથા છે. આખા આત્મા આખા વિશ્વનો જ્ઞાતા દ્રષ્ટા છે, વિતરાગ ભાવે જાણનાર દેખનાર. જ્ઞાતા દ્રષ્ટાનો અર્થ એ થાય છે વિતરાગ ભાવે જાણનાર દેખનાર છે. સદમસ્ત જીવ જાણવા માટે ઉપયોગને એ બાજુ ખેંચે છે, પરપદાર્થને જાણવા માટે પરપદાર્થનું અવલંબન લે છે, અવલંબન લઈને પરપદાર્થને જાણે છે. એ પ્રકારે કેવળ જ્ઞાનમાં વિશ્વના પદાર્થો જણાતા નથી, પણ પરિજીવનો વિતરાગ ભાવે એટલે રાગ દ્વેષ અને મોહ રહિત થઈને માત્ર જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે એમ જ્ઞાન દર્પણમાં ચૈતન્ય દર્પણની અંદર આખા વિશ્વનું પ્રતિબિંબ પડે છે, એવી જ્ઞાન દર્શનની આત્મામાં શક્તિ છે. એ ઉપરાંત બીજી અનંત શક્તિઓનો ધરનાર છે. ગણના એ અનંત શક્તિ છે, લાખ કરોડ અબજ નહીં પણ અનંત શક્તિ છે. અને એક એક શક્તિનું સામર્થ્ય પણ અનંત છે, એટલે બેહદ છે, અસીમ સામર્થ્ય છે. એવું આત્મા પોતે જ પરમેશ્વર પદે બિરાજમાન છે, મૂળ સ્વરૂપે. જે સંસાર અવસ્થા છે એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, એ તો પૂર્વકર્મને નિમિત્તે થયેલી અવસ્થા છે. અને એ અવસ્થાની અંદર અનેક પ્રકારના દોષ છે. એનું આત્માનું દોષિત સ્વરૂપ નથી, મૂળ સ્વરૂપે આત્મા જેવા સિદ્ધ પરમાત્મા છે તેવા પરમ સ્વરૂપે, પરિપૂર્ણ પવિત્ર સ્વરૂપે આત્મા શુદ્ધ છે. તેનામાં શું ઓછું છે? પ્રશ્ન પૂછે છે કે આત્મામાં શું ઓછું છે, શું ખામી છે, એવું શું છે એની અંદર કે જે ઓછું પડે એવું એમ કહી શકાય. એટલા માટે જે શુદ્ધ દશાને, પરમેશ્વર દશાને પ્રાપ્ત થાય છે એને નિરીક્ષિક દશા, ઈચ્છા વિનાની દશા કહેવામાં આવે છે. એટલે જેમ કે નમો અરિયંતાણમાં અરિયંત પદ છે, એ સદૈવ મોક્ષ હોવા છતાં, દેહ સહિત મોક્ષ હોવા છતાં અને દિવ્ય ધ્વનિયાદિ વચન પ્રવૃત્તિ હોવા છતાં એને નિરીક્ષિક વાણી કહી છે, ઈચ્છા વિના નીકળેલી વાણી. આમ બોલું એવો પહેલો વિચાર આવે છે એ પ્રકારે ત્યાં વાણીનો પ્રયોગ હતો. સંસારી જીવને સામાન્ય રીતે એવો વિચાર આવે પહેલા મારે આમ બોલવું છે, પછી બોલે, એવું ત્યાં મનની પ્રવૃત્તિ નથી અને શુદ્ધ વાણીની પ્રવૃત્તિ છે. મનની પ્રવૃત્તિ વિના, મનના નિમિત્ત વિના, ઈચ્છા વિના વાણી નીકળે છે, વિહાર ઈચ્છા વિના થાય છે. એ કાયાની પ્રવૃત્તિ છે, આ વાણીની મનની પ્રવૃત્તિ હોતી નથી. મન ખલાસ થઈ ગયું છે. વાણી અને કાયાની પ્રવૃત્તિમાં, કાયામાં વિહાર થાય છે તો પણ સામાન્ય રીતે માણસ ડગલા ભરીને ચાલે એવી રીતે વિહાર કરતા નથી. સિદ્ધ જ આકાશ માર્ગે ધ્યાનસ્થ અવસ્થામાં એમનું જે કાય પુદ્ગળ છે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે. ક્યાં જવું એવો કોઈ વિચાર કરવાનો એમને હોતો નથી. આ જગ્યાએ હવે જવું છે એમ નથી હોતું. જે ક્ષેત્રે ગમન થવા યોગ્ય હોય છે તે ક્ષેત્રે આપોઆપ ગમન થાય છે. એમાંથી કોઈ દેહ ત્યાગ કરે તો એમાં ઈચ્છા શું કામ આવે? કાંઈ એને અહીંયા રહેવું છે કે ન રહી શકે, ફલાણી જગ્યાએ જવું છે તો એમ ન જઈ શકે. જ્યાં એનો પૂર્વકર્મનો ઉદય હોય ત્યાં આપોઆપ એક સેકન્ડની અંદર, એક સમયની અંદર ચાલ્યો જાય છે, કોઈ પણ જાતના સાધન વગર, વાહન વગર. એમ ક્યાં પણ કોઈ પણ જાતના સાધન અને વાહન વગર આકાશ માર્ગે એમને પદ્માસને બિરાજમાન હોય તો ઊભા થયા વિના પદ્માસનમાં, પદ્માસનમાં ક્ષેત્રાંતર પૂર્વકર્મ અનુસાર જ્યાં સ્થિતિ થવાની હોય ત્યાં થાય છે. પછી ત્યાં બધા જાય છે જેને શ્રવણ કરવું છે દિવ્ય ધ્વનિનું, અને એ પહેલા સમોશ્રવણ ત્યારે થાય છે. ત્યાં બધી પ્રક્રિયા પૂરી થાય એટલે અહીંયા જે સમયે વિહાર થવાનો છે બધો સમયનો મેળ થાય છે ત્યાં ચાલ્યા જાય છે. પણ એ ઈચ્છા વિના છે. એ એમ સૂચવે છે કે જેને આત્માની પૂર્ણતા પ્રગટ કરી છે, જે પરિપૂર્ણતા હતી સ્વરૂપમાં, એ પરિપૂર્ણતા જેને સિદ્ધ કરી છે, સાધ્ય કરી છે, પ્રગટ કરી છે, એને ઈચ્છા થતી નથી. ઈચ્છા હોય તો એને અપૂર્ણતા છે એમ આપો આપ સાબિત થઈ જાય છે. મારામાં અમુક ખામી છે માટે આ મારે જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, અને એ ઈચ્છા પોતે દીનવૃત્તિ છે, યાચક વૃત્તિ છે, પામર વૃત્તિ છે. એવી પામરતા પરમેશ્વરને વિશે હોય તો તેને પરમેશ્વર પણ હોવું એ ઘટતું નથી, અથવા એ સિદ્ધ થતું નથી કે એ પરમેશ્વર છે. અને એટલા માટે જ જગતના મનુષ્યોનો બહુ મોટો ભાગ ઈશ્વરને વિશ્વનું સંચાલન કરતા માને છે, ઈશ્વરને વિશ્વનો ઉત્પાદક માને છે અને એનું પાલન પોષણ કરનાર માને છે. એ જૈન દર્શન સ્વીકારતું નથી. એનું કારણ એ છે કેમ કે એને ઈશ્વર કહેવો ને એને અપૂર્ણ સાબિત કરવો, એને વિચ્છાવાળો સાબિત કરવો, એ વાત કોઈ રીતે બંધ બેસતી નથી. એ લોકોનો શ્રદ્ધાનો વિષય છે એટલે બહુ વિચિત્ર લાગે છે કે તમે ભગવાનની ના પાડો છો, જગત કરતા ઈશ્વર તમે ભગવાનની, આવા ભગવાનની ના પાડો છો, એનું સામર્થ્ય ઘણું છે. આની અંદર શક્તિ બતાવવા જાય છે. ઈશ્વર તો સર્વશક્તિમાન છે, એની ઈચ્છા વિના કે એની રજા વિના કે એની આજ્ઞા વિના એક પાંદડું હલી શકે નહીં જગતમાં, એવી એની શક્તિ છે. પાછું ત્યાં ને ત્યાં છબડો એવો આવે કે કોઈ સામાન્ય મનુષ્યને, દુષ્ટ મનુષ્યને શિક્ષા કરવા માટે એ પાછા જન્મ લે કોઈને ત્યાં. તો એ દુષ્ટ માણસ છે, એની દુષ્ટતા છે એ કોની ઈચ્છાથી ને કોની આજ્ઞાથી કરે છે એનો ક્યાંય જવાબ નથી, એનો ત્યાં જવાબ નથી. ઈશ્વર આજ્ઞા વગર તો કઈ કરી, કોઈ જગતમાં કઈ કરી નથી શકતો. જે જગતમાં અનિષ્ટ તત્વો છે, જે અનિચ્છિત બનાવો બની રહ્યા છે, એ કોની આજ્ઞાથી બની રહ્યા છે? જેને સામાન્ય મનુષ્ય પણ યોગ્ય ન ગણે એને શું ઈશ્વર યોગ્ય ગણીને થવા દે છે? અથવા એ થાય છે એને રોકી શકવાનું એમનામાં સામર્થ્ય નથી? તો ત્યાં બીજી યુક્તિ લગાડે તો લોકોને ઈશ્વરનો મહિમા આવે માટે બધાને દેખાય એ રીતે દુષ્ટોનો નાશ કરે, તો વધારે લોકોને ભક્તિનું કારણ એમ કાંઈ ને કાંઈ તો સ્થળ પકડવા માટેનું બહાનું મળી રહે છે. પણ એમાં ઐશ્વર્યપદ ને અનૈશ્વર્યપણ થાય છે એ વાત કઈ ઓછું છે કે કઈ ઓછું નથી, પોતાના સ્વરૂપ થી પરિપૂર્ણ છે. બધી વૃદ્ધિ તેનામાં છે, બધી વૃદ્ધિ જેટલી ચૈતન્યની વૃદ્ધિઓ, જળ પણ પોતાની અનંત શક્તિઓથી સમૃદ્ધ છે, અથવા જગતના સર્વ પદાર્થો પોતપોતાની શક્તિની સમૃદ્ધિથી સમૃદ્ધ છે, એવી કોઈ અચેતન સમૃદ્ધિનું અહીંયા પ્રકરણ નથી. એટલી અપેક્ષા રાખીને વિચારવાનું કે બધી વૃદ્ધિ તેનામાં જ છે, ચૈતન્યની બધી વૃદ્ધિ સિદ્ધિ તેનામાં છે, તો પછી બહારની વૃદ્ધિનું શું કામ છે? પોતાની વૃદ્ધિ જોતા અને પોતાની વૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરતા, પ્રગટ કરીને ભોગવતા, બહારના જળની પૂગળની રિદ્ધિ સિદ્ધિ ભોગવવાની કોઈ વાત રહેતી નથી, ઈચ્છા જ રહેતી નથી. એક જગ્યાએ તો આમાં લીધું છે ને રચના કે એ શુદ્ધોપયોગમાં સર્વ લબ્ધિઓ સમાય છે. એક શુદ્ધ ઔષમ ઉપયોગને નમસ્કાર. સર્વોત્કૃષ્ટ તપ, સર્વોત્કૃષ્ટ જપ, સર્વોત્કૃષ્ટ નિયમ, સર્વોત્કૃષ્ટ સંયમ અને સર્વોત્કૃષ્ટ લબ્ધિ જેમાં સહેજે સમાય છે એવા અવિષમ ઉપયોગને નમસ્કાર. કેવળ જ્ઞાનનો અવિષમ ઉપયોગ છે. છદ્મસ્થનો ઉપયોગ આત્મામાંથી બહાર નીકળે તે વિષમતા છે. અહીંયા તો બહાર નીકળવાનો પ્રશ્ન રહેતો નહીં, અવિષમ ઉપયોગ છે. એવી બધી વૃદ્ધિ તેનામાં છે તો પછી બહારની વૃદ્ધિનું શું કામ છે? પછી બહારની વૃદ્ધિને શું કરવી છે કે જેને કાંઈ અડી શકાતું નથી, જેનામાંથી કાંઈ મેળવી શકાતું નથી, જેનાથી સર્વથા ભિન્ન રહેવાનું હોય છે વસ્તુતાએ, એવું વસ્તુનું વિજ્ઞાન છે, વસ્તુનું સ્વરૂપ છે, તો એનું શું કામ છે? એ તો બધી નકામી ચીજ થઈ પડે છે. આત્મા માટે નકામી ચીજ થઈ પડે છે, એનું શું કામ છે? નકામી છે એમ જોરથી કહેવું છે. એટલે એમ કહે છે કે શું કામ છે? જેમ કોઈ માણસ ઈચ્છવા યોગ્ય ન હોય તો ભાઈ તમારું અહીંયા શું કામ છે, એનો અર્થ કે તમે અહીંથી ચાલ્યા જાઓ. ચાલ્યા જાઓ એમ જોરથી કહેવું હોય તો કે તમારું શું કામ છે એમ કેમ પ્રશ્ન એ કથન થઈ ગઈ છે. એમ છે કે જો આત્મામાં જ બધી વૃદ્ધિ સિદ્ધિ છે, આત્માની વૃદ્ધિ સિદ્ધિ બધી આત્મામાં જ છે, તો પછી મારે બીજી વૃદ્ધિનું શું કામ છે? બીજી વૃદ્ધિનું કોઈ કામ નથી. અથવા એનો અર્થ એ થાય છે કે જગતની કોઈ વૃદ્ધિ સિદ્ધિ આત્માને સુખ આપી શકે એમ નથી. પ્રયોજન તો સુખનું છે ને, તો જગતની કોઈ વૃદ્ધિ સિદ્ધિ આત્માને સુખ આપી શકે એમ નથી, એમ સ્પષ્ટ થાય છે. માટે એમ કહે છે કે એનું શું કામ છે? સિદ્ધિ એવો પ્રશ્ન ઉઠાવ્યા છે ચિંતક તરીકે, તત્વચિંતક તરીકે, કે અનેક પદાર્થ અનેક પ્રકારના બાહ્ય અનુકૂળતાના સાધનો સંપ્રાપ્ત થવા છતાં જ્યારે સુખ ન મળે ત્યારે બુદ્ધિમાન વિચારમાન જીવોએ કંઈક સુખ માટે બીજો વિચાર કરવાનો પ્રયત્ન કર્યો. અરે બધું છે મારી પાસે, કાંઈ હામબામ ઠામ જેને કહે છે, કાંઈ ખામી નથી. પાંચ ઇન્દ્રિયના કોઈ સુખની કમીના નથી ચક્રવર્તીઓને. એવા ઘણા દેવો શ્રીમંતો હોય છે છતાં એમને સુખ ચેન હોતું નથી, ત્યારે એ બીજો વિચાર કરવા પ્રેરાય છે કે તો પછી સુખ ચેન જેવી વસ્તુ ખરેખર છે શું? આમ કોઈ સુખ માટેની શોધ ચાલી છે અને એ શોધના અંતે એવું સિદ્ધ થયું છે કે સુખ ક્યાંય બહારમાં નથી, સુખ આત્મામાં છે. આત્માનું સુખ આત્મામાં છે અને તે આત્મામાંથી પ્રાપ્ત કરી શકાય છે. પ્રાપ્ત કરવાની જે વિધિ છે અથવા રીત છે એને પોતાને સમજમાં આવવું જોઈએ અને એનો પ્રયોગ થઈ શકે એ પ્રકારે, પ્રયોગ કરી શકે પોતે એ પ્રકારે એને સમજમાં આવવી જોઈએ. બસ આટલી વાત છે. જેને બહારના પદાર્થોના કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી. આ એક સિદ્ધાંત જેવી વાત કરી છે. અહીંયા રુચિને સ્પષ્ટ કરતો, રુચિના વિષયને સ્પષ્ટ કરતો આ સિદ્ધાંત છે કે અંદરની રુચિ એટલે આત્મ સ્વરૂપની રુચિ. આ રુચિનો એક અહીંયા લક્ષણ બતાવ્યું છે કે જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે, બહારના પદાર્થને વિશે જેને કુતૂહલ થાય છે, નવું નવું જાણવું, નવું નવું જોવું, નવું નવું સમજવું અન્ય પદાર્થો માટે, એને સ્વ પદાર્થની રુચિ નથી, એવી પ્રવૃત્તિ અન્ય પદાર્થની રુચિને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. એટલા માટે એમ કહ્યું, આટલી વાત થાય પછી, આત્માની આટલી મહિમા થયા પછી, એ આત્માની મહિમાનું મૂળ્ય શું છે? કે આત્મરુચિ જો હોય તો આત્મા આત્મા તરફ જવાય, આત્માની અંદર જવાય, આત્મામાં જવાય, આત્માની રુદ્ધિ સિદ્ધિ પ્રગટ કરી શકાય, આત્માનું સુખ પ્રાપ્ત કરી શકાય. આત્માનું સુખ પ્રાપ્ત કરવા માટે આત્મસુખની રુચિ હોવી આવશ્યક છે. બહુ સ્પષ્ટ વાત આ છે. તો આત્માની રુચિ હોવી આવશ્યક છે. જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે, આ રુચિનું લક્ષણ છે. કુતૂહલ વૃત્તિ જે થાય છે, એ પર પદાર્થને માટે જે કુતૂહલ વૃત્તિ થાય છે, એ પર પદાર્થની રુચિને વશ થાય છે. નહીં તો રુચિને સમજવી મુશ્કેલ પડે એવું છે. પણ આ એ બહુ સહેલાઈથી સમજી શકાય એવી વાત લીધી છે કે તું તારા આત્મ સ્વરૂપથી અજાણ્યો છો, અનાદિથી અજાણ છો. મૂળમાં તારું સ્વરૂપ કેવું છે એની તને ખબર નથી. તો એનું કુતૂહલ તને થવું ઘટે છે. તારા સ્વરૂપનું કુતૂહલ થવાને બદલે તને જગતમાં વિભિન્ન પદાર્થોનું જે કુતૂહલ થાય છે, એ મૂળમાં જ વિપરીત છે. કાર્ય પદ્ધતિની એ વિપરીતતા છે, ઊંધી રીત છે. સુખી થવા માટે ઊંધી રીત, એટલે કે દુઃખી થવા માટેની સવળી રીત છે. સુખ અને દુઃખનું પ્રયોજન છે. એટલે એ વાત બહુ માર્મિક આયા લીધી છે. તો એમને ત્યાં સુધી એ વાત લીધી છે કુતૂહલ રોકવાની, કે જગતના પુસ્તકો અને સાહિત્યો વાંચવાનો તો પ્રશ્ન નથી. અને જગતના વિવિધતા જોવા માટે દેશ દેશાવરનો પર્યટન કરવું, મુસાફરી કરીને જાણવું જોવું, એ પણ પ્રશ્ન. પણ શાસ્ત્રો વાંચીને, શાસ્ત્રોમાં ઘણી નવી નવી વાતો, નવા નવા ન્યાયો, ઘણી વાતો હોય છે. એ બધું પણ જાણવાની ઘણાને કુતૂહલ રહ્યા કરે છે. જુદી જુદા જુદા શાસ્ત્રો, જુદા જુદા કહેનારાઓ, વક્તાઓ, જેને ઘણું વાંચ્યું હોય, ઘણું સાંભળ્યું હોય, ઘણું વિચાર્યું હોય, એની પાસેથી ઘણું મળે. તો એક આત્માને છોડીને એ સિવાયનું ગુણ ઝપટ કરીને મોક્ષ માર્ગ ની અંદર આગળ વધી જાય છે. પેલા મોક્ષ માર્ગ ની અંદર બહાર કુતૂહલતા રુચિનું સૂચક પરિણામ છે, રુચિને પ્રદર્શિત કરતું પરિણામ છે. એ પોતે જ રુચિનું પરિણામ છે. એટલે એમ કહે છે કે તને પર પદાર્થનું કુતૂહલ છે, કે તને આત્મ પદાર્થનું કુતૂહલ છે. આના ઉપર તારા પરિણામ ક્યાં જશે એનો આધાર છે, આ રુચિ છે એ પરિણામનો આધાર છે. એટલે કે છે કે અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, એને અંદરની રુચિ નથી તો અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી. આત્માને અંદરમાં રહેલું સુખ અંતર્મુખ પરિણામ કરીને અનુભવ ગોચર કરવાનું છે, એ તો આત્માની રુચિ હશે તો અંદરમાં જઈ શકાશે. એ રીતમાં ક્યારે, એ રીત ક્યારે આત્મા આવશે કે આત્માની રુચિ છે ત્યારે. તો રુચિ બહાર ને રાખે અને વિચાર કરે, ઈચ્છા કરે કે મારે તો આત્માને અંદર જઈને આત્મામાંથી સુખનો અનુભવ કરવો છે, એવી રીતે તો કદી સુખનો અનુભવ થઈ શકશે નહીં. કેમ કે અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી. આ બે વાક્યો છે એ સિદ્ધાંત રૂપ છે, અધ્યાત્મના સિદ્ધાંત રૂપ છે. સિદ્ધાંત નો વિષય પાંચ પ્રકારે મુખ્યપણે લેવો, કેમ કે ચાર અનુયોગમાં ચારે અનુયોગની શૈલીના સિદ્ધાંતો છે. દ્રવ્યાનુયોગ તો મૂળ વસ્તુ સ્વરૂપને સ્થાપનારો સિદ્ધાંત છે, તેમ છતાં પ્રકરણ ત્યાં પૂરું થતું નથી, એટલા માટે બીજા ત્રણ અનુયોગની પણ ગણધર દેવોએ રચના કરી છે, કે જે દિવ્ય ધ્વનિમાં એ વિષય પ્રસિદ્ધ થયેલો છે. એટલે ભગવાનની વાણીમાં પણ એ વાત આવી છે, એટલે પ્રસિદ્ધ કરેલો વિષય. એ ઉપરાંત પાછા અધ્યાત્મના સિદ્ધાંતો છે કે જે ચારે અનુયોગની અંદર છે. ચાર અનુયોગની ચાર શૈલી છે અને પાંચમી એક અધ્યાત્મની શૈલી છે, અને એ ચારે અનુયોગની અંદર છે. એના પણ સિદ્ધાંતો છે, ચાર અનુયોગના જેમ સિદ્ધાંતો છે અધ્યાત્મના પણ સિદ્ધાંતો છે. એમાંનો આ એક સિદ્ધાંત છે, અંદરમાં જવું એટલે આત્માનો આધાર લઈને આત્માના આશ્રય આત્માના અવલંબને પરિણમન કરવું, એનું નામ અધ્યાત્મ. આત્માનો આધાર લેવો તેનું નામ અધ્યાત્મ, અધિવત્તા આત્મા આધાર લેવો એમ કહે. તો એ આધાર લેવા માટે શું સિદ્ધાંત છે? કે આત્મ સ્વરૂપની રુચિ હોવી જરૂરી છે. આત્મસ્વરૂપની રુચિ હોવી જરૂરી છે તો અનાદિથી જીવને અનાત્મ પદાર્થોની રુચિ છે એ ટળવી જરૂરી છે, બે એક સાથે રહેશે નહીં. આ વાત પ્રારંભમાં કઠણ છે, શરૂઆતમાં થોડી કઠણ છે, તો પણ અસંભવિત અને અશક્ય નથી. થઈ શકે એવી છે, કરી શકાય એવી છે એમ સમજીને આગળ ચાલવાનું છે. તો માણસ પોતાના પરિણામ તપાસે તો એમ લાગે કે આપણે તો બહારનું ઘણું કુતુહલ રહીએ છીએ, છાપા વાંચવાનું મન થાય, ટીવી જોવાનું મન થાય, રમત ગમત અને એની અંદર પણ કીધું ને તો અનેક રીતે વિષય આવે છે, રમત ગમતથી માંડીને સમાચારોથી માંડીને નાટક સિનેમાથી માંડીને અંક કસરતના યોગ પ્રયોગ માંડીને જગતભરના દુનિયાના વિષયમાં લઈએ છે. એવું સાહિત્યની અંદર હોય છે, એમાં પણ દુનિયાભરનું સાહિત્ય જગતમાં મળે છે. અને સામાન્ય રીતે જીવની આ એક અનાદિથી રુચિ છે એટલે એને ઘણું જાણવાનું, બધું જાણવાનું, એને મન મન રહ્યા કરે છે, એની રુચિ રહ્યા મન રહે છે, એનો અર્થ કે એને રુચિ રહ્યા કરી રહ્યા છે. પણ એ બધું જાણવું, એને આત્માને જાણ્યા વગર જાણવું, એને બંધનનું કારણ થશે. બરોબર, નવું બંધન આવી પડશે અને એનું ફળ દુઃખ છે, એનું ફળ સુખ નથી. આખરમાં જાણવું જોઈએ છીએ સુખ, બધું જાણીને જોઈએ પણ સુખ, નહીં જાણીને પણ જોઈએ સુખ, તો પછી સુખ ખરેખર કેવી રીતે મળે એ વસ્તુ, એ રસ્તે જે ચડ્યા છે એની પાસેથી, અનુભવી પાસેથી એ વાત મેળવી લેવી જોઈએ. જો સ્વરૂપની ઓળખાણ થાય તો સ્વરૂપની રુચિ અનન્ય ભાવે પ્રગટે, એને ગુણની રુચિ કહે છે. ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ, જીવને સુખની રુચિ છે આકળમાં તો, પણ આત્માનું સુખ આત્મામાં છે ને, એ ગુણથી ઉત્પન્ન થતું સુખ.
સુખ છે એની રુચિ ચોક્કસ પ્રકારની છે, ખાસ પ્રકારની છે, એ પ્રકાર આવો નહીં તો બીજા પ્રકારથી વિપરીત રુચિથી એનો અંજામ દુઃખમાં આવશે, એનો અંજામ સુખમાં આવશે. આ કોઈ રીતે ફેરફાર ન કરી શકાય એવી પરિસ્થિતિ છે. સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલી વાત છે, અંતે સિદ્ધ થયેલી વાત, તેનું નામ સિદ્ધાંત. એટલે અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, અથવા એ તો સર્વ સામાન્યપણે અનુભવ ગોચર છે કે જેને જેની રુચિ છે એ બાજુ એ દિશામાં એના પરિણામ સહેજે સહેજે ચાલ્યા જાય છે, રોકા રોકી શકાતા નથી. તો બહારની રુચિ હોય તો પરિણામ બહારમાં ચાલ્યા જશે. અન્ય પદાર્થની રુચિ છે, રાગની રુચિ છે, પદાર્થ પરિણામ એ બાજુ ચાલ્યા જશે. એ બાજુ પરિણામ ચાલ્યા જતા રોકી જ નહીં શકાય તો અંદરમાં આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નહીં, અંદરમાં નહીં આવી શકાય. એટલે અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, અને અંદરમાં જવાતું નથી ત્યાં સુધી સુખ પ્રગટતું નથી. એ રીતે અહીંયા આ ગુરુની અંદર આત્માને નું સામર્થ્ય અને આત્માની કિંમત દર્શાવીને ઋષિની વાત લીધી છે. એને પણ સીધો અનુસંધાન છે કે આત્મરુચિ આત્માની સમજણ વિના પ્રગટ થતી નથી. બે તબક્કાના લેવામાં આવે છે, બે સ્ટેજનો આ વિષય છે કે પ્રથમ છે એ સમજણનું સ્ટેજ છે કે જે સ્વાધ્યાય વાંચન શાસ્ત્રો સ્વાધ્યાય અને વાંચન દ્વારા એની કિંમત આવે છે, સમજણ આવે છે કે ખરેખર સુખ ક્યાં, સુખ કેવું, સુખનું સ્વરૂપ શું, કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, દુઃખ ક્યાં, દુઃખનું સ્વરૂપ શું, અને જીવને દુઃખ શા માટે થાય છે, કેવી રીતે થાય છે. આ બધું સ્વાધ્યાયમાં સમજણમાં પહેલા ખ્યાલ આવે ત્યારે એને સુખની કિંમત હોય, એટલે એ સુખ બાજુની એને પ્રાપ્ત કરવાની એ ભાવના ઉત્પન્ન થાય, એને પહેલી રુચિ કહેવામાં આવે છે. પણ એ રુચિ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં રહેલી શક્તિઓની ઓળખાણ નથી થઈ ત્યાં સુધી એનું ખરું સ્વરૂપ પ્રગટ થતું નથી, અથવા રુચિ ખરેખર રુચિની રીતે પ્રગટ નથી થઈ. એટલે સ્વાધ્યાય કરતા ઓળખાણ સુધી પહોંચે અને પોતાના સ્વરૂપમાં રહેલી અનંત શક્તિઓનું જે સામર્થ્ય છે એની ઓળખાણ થાય એ અમર એ અભેદ પાવે છે. ભેદથી ભલે વિચારાય પણ ઓળખાણમાં એનું અભેદ સ્વરૂપ ઓળખાણમાં આવે ત્યારે જેમ સોનાને પરખવા માટે કસોટી ઉપર એના લીધા કરે ઘસે એની પીરાશ ચિકાસનો એનો જે સોનાપણાનો જે તેજ છે, સોનાનું જે તેજ છે, પીળું એટલું સોનું નહીં પણ સોનાનું જે તેજ છે એ જ્યારે સમજાય ત્યારે આખું સોનું સમજાય, ખાલી પીરાશ ન સમજાય, ખાલી તેજ ન સમજાય પણ એની બજારની કિંમત, એનું વજનપણું, એની ચિકાસપણું, એના બધા ગુણો સમજાય, એટલે સમગ્રપણે સોનું સમજાય અભેદપણે. એવી જ રીતે સમગ્રપણે આત્માનું સામર્થ્ય સમજાય ઓળખાય ત્યારે એને એક અનન્ય રુચિ પ્રગટ થાય છે. એ પહેલા એ સમજવા જેવું છે એની કિંમત આવે છે, આ સમજવા જેવું છે, આ વિચારવા જેવું છે, આ વિષયમાં ઊંડા જેવું ઉતરવા જેવું છે અને ઊંડા ઉતરીને ઓળખાણ કરી લેવા જેવી છે. આત્માને ઓળખાણ કરવી, કઈ રીતે ઓળખાણ કરવી એ બધો વિષય સમજવામાં ના વિભાગમાં જાય છે. પણ એ સમજવાનો પ્રયત્ન જે ક્યારે કરે કે જ્યારે એને કિંમત આવે વિચારની સ્થિતિમાં કે બીજી પ્રવૃત્તિ અને આ પ્રવૃત્તિમાં ફેર એ છે કે બીજી પ્રવૃત્તિનો અંજામ દુઃખમાં આવે છે, આ પ્રવૃત્તિનો અંજામ સુખમાં આવે છે, આ ફેર છે. એવી જ્યારે સુખ દુઃખના પ્રયોજનથી તુલનાત્મક કિંમત આવે છે ત્યારે બીજી પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને, બીજી પ્રવૃત્તિને ગૌણ કરીને, બીજી પ્રવૃત્તિ ઓછી કરીને માણસ આમાં સમય અને શક્તિનો સદુપયોગ કરવા માટે પ્રેરાય છે. અને જો એ ઓળખાણ કરે ત્યારે એને બધા પોતાના અંદર આત્મામાં રહેલા ગુણો, શક્તિઓ એટલે ગુણ ઓળખાય છે અને એ ગુણની રુચિ એને એકદમ તીવ્ર થઈ આવે છે અને એનાથી અંતર્મુખ થઈ શકે. એમ કે અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, અનર્પિત પણ એમ છે. એટલે એનું બીજું પડખું એમ છે કે અંદરની રુચિ હોય તો અંદરમાં જઈ શકાય છે, અંદરની અંદરમાં જવાતું નથી તો અંદરની રુચિથી અંદરમાં જઈ શકાય છે. અને અંદરની રુચિ વિના સુખ પ્રગટતું નથી તો અંદરમાં જઈ શકાય છે, તો સુખ પ્રગટ કરી શકાય છે, સુખનો અનુભવ કરી શકાય છે. આ સુખ છે એ સ્વાધીન સુખ છે, કોઈ પર પદાર્થને આધીન નથી પણ એ સ્વાધીન સુખ છે. ત્રણસો ને 96